આજ જોડી દઈશું દરેક. ઓમ જય 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 નમોસ્તુ 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 નમો રિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવસાહૂનમ નમ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છતે વંદિતુ સર્વસિદ્ધે ધુવમચલમણો વમં ગદિં પતે ઓચ્છામી સમય પાહુડ કેવલીવનિદમ. ભરત ક્ષેત્રના સમર્થ આચાર્ય ભગવાન કુંદકુંદ આચાર્ય દેવ દ્વારા રચિત ગ્રંથાદિરાજ સમયસારનું હૃદય, ત્યાર પછીના આચાર્યો અને જ્ઞાની ભગવંતોએ આપણા જેવા અલ્પ બુદ્ધિવાળા જીવો પણ મોક્ષ માર્ગમાં પ્રવેશ કરી અને પૂર્ણ દશાને પ્રાપ્ત થાય એવી ભાવનાથી આ મા જીનવાણીની રચના થઈ. સુસાતી દેખી સરિતને કરુણા ભિના હૃદય ધરી. તો એમાં આપણે આશ્રવ અધિકારમાં પરમ દિવસના સ્વાધ્યાયની અંદર જે આપણે થોડી ગંભીર ચર્ચાની વાત કરી હતી, 170 ગાથા, 171 ગાથા, 172 ગાથા, આજે આપણે 2-3 સૂક્ષ્મ ચર્ચાઓ કરવા જઈ રહ્યા છીએ, એટલે બરાબર ધ્યાનથી વાત સાંભળજો. એક એક જે પરમ દિવસના સ્વાધ્યાયમાં વાત આવી હતી એને કન્ટિન્યુ કરતા જ આગળ વધીએ છીએ. જરાક કે સમ્યક દર્શન થયું તો સમ્યક દર્શનની અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિ જીવને આશ્રવ રહિત કહી દીધા, બરાબર છે કે નહીં? અભિપ્રાયની અપેક્ષાએ નિરાશ્રવ કહ્યા. અને પૂજ્ય ગુરુદેવશ્રી એક પ્રવચનની અંદર લગભગ 8-10 વખત સાથે ચારિત્રના દોષને પણ યાદ કરાવે છે કે 10મા ગુણસ્થાનમાં પણ સૂક્ષ્મ લોભના પરિણામ છે તો 6 કર્મનો બંધ થાય છે. આજે પણ આવ્યું આયુ કર્મને મોહ કર્મને છોડીને બાકીની 6 પ્રકૃતિનો બંધ ત્યાં પણ થાય છે. હવે વાત જે પરમ દિવસના સ્વાધ્યાયમાં આવી હતી, પછી આપણે સમય રહે તો વાંચીએ છે, આખું પહેલા આપણે સમજી લઈએ જરાક. કે આચાર્ય દેવે કહ્યું કે સમ્યક દર્શન થયા પછી જે અબુદ્ધિપૂર્વકનો રાગ છે એ બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વકની પણ એક ચર્ચા કરવાની છે. આપણે જે સમયસારનો જે ભાવ બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વકનો અને રાજમલજી સાહેબે બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વકનો જે અર્થ કર્યો છે, બંને અલગ છે, એની પણ આપણે ચર્ચા કરીશું પછી. તો સમ્યક દર્શન થયા પછી જે અબુદ્ધિપૂર્વકનો રાગ રહ્યો છે અને એને જે બંધના કારણની ચર્ચા કરતા આચાર્ય દેવે એમ કહ્યું કે જ્ઞાન ગુણનું જે પરિણમન છે એને બંધનું કારણ કહ્યું. અને આગળની ગાથામાં વધારે સ્પષ્ટ કર્યું કે જ્ઞાન ગુણનું જઘન્ય ભાવે પરિણમન છે. અને જઘન્ય ભાવ એટલે સમજવું ક્ષયોપશમ જ્ઞાન, કેવળ જ્ઞાનનું ન હોવું, ક્ષયોપશમ જ્ઞાન એ જઘન્ય જ્ઞાન એ બંધનું કારણ છે. પછી ટીકામાં વિશેષ વાત સ્પષ્ટ કરી, કેમ કે કુંદકુંદ આચાર્ય દેવે તો સીધું એટલું લખ્યું કે જ્ઞાન ગુણની જ્યાં જઘન્યપણું છે ત્યાં જીવ બંધાય છે. અમૃતચંદ્ર આચાર્ય દેવે વાતને સ્પષ્ટ કરી કે યથાખ્યાત ચારિત્ર જે અવસ્થા છે એનાથી નીચે એટલે દસમા ગુણસ્થાનમાં અવશ્યપણે રાગનો સદભાવ જોવામાં આવે છે. એટલે ખરેખર જોવામાં આવે તો બંધનું કારણ તો જે રાગ છે ને, દસમા ગુણસ્થાનમાં રાગ છે એ જ ખરેખર બંધનું કારણ તો એ છે. પણ આપણે થોડુંક સમજ્યા હતા કે જ્ઞાનને શા માટે ઠપકો આપ્યો, કે નિર્ણય કરવાનું કામ જ્ઞાનનું છે. એટલે એક વાત આપણે પરમ દિવસના સ્વાધ્યાયમાં જોઈ હતી કે ખરેખર તો બંધનું કારણ, કે ત્યાં લખ્યું યથાખ્યા ચારિત્ર અવસ્થાની નીચે અવશ્યંભાવી રાગનો સદભાવ જોવામાં આવે છે ને, રાગથી જીવ બંધાય છે. બરાબર, એક તો આ વાત હતી આપણી સામે. બરાબર સમજો હવે જરા, પછી પૂજ્ય ગુરુદેવજીના આપણે આધાર પણ લઈશું. આપણે હવે દસમા ગુણસ્થાન સુધી જે રાગ દ્વેષ આદિ વિકારી ભાવ છે ને, એ ભાવ કર્મ. હવે આપણે જે આજે સમજવું છે સ્પેશિયલ, રાગને હમણાં બાજુમાં મૂકી દે છે ભાઈ, સ્પેશિયલ જ્ઞાન ક્ષયોપશમ જ્ઞાનનો જ માઇનસ પોઈન્ટ આપણે સમજવો છે અત્યારે. એ શૈલીથી વાત કરવી છે થોડીક. સાથે પેલો રાગ છે બંધનું કારણ બરાબર છે, પણ ક્ષયોપશમ જ્ઞાન છે ને, એના માટે થોડી જે વાત કરી છે એ પરમ દિવસના સ્વાધ્યાયમાં થોડીક વાત ટચ કરી હતી આપણે, કે ભાવ કર્મ છે એ બે પ્રકારના, જરા સમજો શાંતિથી. ભાવ કર્મ એક તો જે છે આ મોહ રાગ દ્વેષાદિ વિકારી ભાવ, જે દર્શન મોહ અને ચારિત્ર મોહ કર્મનો ઉદય જેમાં નિમિત્ત હોય છે, અને પર્યાયની અંદર જે રાગ દ્વેષના પરિણામ થાય છે એ ભાવ કર્મ. એક એ ભાવ કર્મ, અને બીજા નંબરમાં ભાવ કર્મ જે છે એ જ્ઞાનાવરણ કર્મનો ઉદય છે, ક્ષયોપશમ જ્ઞાન છે. તો ક્ષયોપશમ જ્ઞાન એ ગેનિષ્ઠ જ્ઞાન છે, પોતાના પરમાત્મા ભગવાન આત્મામાં સ્થિત થયેલું જ્ઞાન નથી, ગેનિષ્ઠ જ્ઞાન છે. બીજી ભાષામાં કહીએ તો ક્ષયોપશમ જ્ઞાન જ્યાં સુધી હોય છે ત્યાં સુધી જ્ઞપ્તિમાં પરિવર્તન જોવામાં આવે છે. જેમ ભગવાનનું જે જ્ઞાન પ્રગટ થયું એ બસ અંદરમાં ડૂબેલા છે, નથી એ ગેયોમાં તુજ પરિણતિ સન્મુખ જરા સ્વરૂપે ડૂબેલા, નમન તુજને ઓજીનવરા. ક્ષયોપશમ જ્ઞાનનો નેચર એવો છે કે જે આપણે વાંચો અંતર મુહૂર્તમાં વિપરિણામને પ્રાપ્ત થાય છે, ત્યાંથી ખસી જાય છે. તો બારમા ગુણસ્થાનની જરાક આપણે વાત કરવી છે હવે ખાસ. તો દસમા ગુણસ્થાનની વાત તો બરાબર છે, પણ બારમા ગુણસ્થાનમાં ચારિત્રની અપેક્ષાએ, બરાબર સમજો, બારમા ગુણસ્થાનમાં ચારિત્રની અપેક્ષાએ તો ક્ષીણ મોહ દર્શન મોહ અને ચારિત્ર મોહ નીકળી ગયા, વિતરાગ થઈ ગયો જીવ, જે વિતરાગ થઈ ગયો ત્યાં. બરાબર છે કે નહીં? તમે ખૂબ બધા અભ્યાસી છો એટલે આપણે આ વાત થોડી મૂકવાનો વિશેષ ભાવ પણ થયો, કે બારમા ગુણસ્થાનમાં પૂર્ણ સુખ છે કે અનંત સુખ છે? બારમા ગુણસ્થાનમાં પૂર્ણ સુખ છે કે અનંત સુખ છે? પૂર્ણ સુખ છે ને. તો મોહ કર્મ તો પૂરેપૂરો નીકળી ગયો ને અક્ષયભાઈ? હા, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણસ્થાન જો, મોહ કર્મ તો બિલકુલ નીકળી ગયો, ચારિત્ર મોહની પ્રકૃતિનો ક્ષય થઈ ગયો ને. ક્ષાયિક ચારિત્ર કહ્યું બારમામાં, ક્ષાયિક ચારિત્ર. તો ક્ષાયિક ચારિત્ર તો સુખ તો થયું, પૂર્ણ શબ્દ વાપર્યો, અનંત શબ્દ કેમ ના વાપર્યો? અનંત શબ્દ કેમ ના વાપર્યો? તેરમામાં અનંત સુખ શા માટે કહો છો પછી? શા માટે તેરમામાં અનંત સુખ? બારમામાં ભાઈ દર્શનમાં અને ચારિત્રમાં બે ગયા તો અનંત સુખી કહી દો ને, પૂર્ણ સુખી કેમ ઢીલું ઢીલું કેમ બોલો છો આટલું? અનંત સુખી કેમ નથી કહેતા? તો જુઓ સાંભળો, કે બારમા ગુણસ્થાનમાં અંદરમાં પર્યાયમાં ભલે મોહ રાગ દ્વેષ આદિ વિકારી ભાવ નથી, મોહનીય કર્મનો ઉદય નથી, પણ બારમા ગુણસ્થાનમાં વાત એ છે કે જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાયનો ઉદય છે. પર્યાયમાં સાંભળજો ફરીથી, દસમા ગુણસ્થાનમાં તો પોતાની પર્યાયમાં સૂક્ષ્મ લોભ છે, શું કહ્યું ફરીથી? દસમા ગુણસ્થાનમાં તો પોતાની પર્યાયમાં સૂક્ષ્મ લોભ છે, વિતરાગ નથી થયો દસમામાં. પર્યાયમાં સૂક્ષ્મ લોભ છે અને પેલા છ કર્મનો બંધ પણ થાય છે. સૂક્ષ્મ લોભ છે અને છ કર્મનો બંધ થાય છે દસમા ગુણસ્થાનમાં. જ્યારે બારમા ગુણસ્થાનમાં ક્યાં છે સૂક્ષ્મ લોભ? નથી ને. ત્યાં તો માત્ર એક સાતા વેદનીયનો જ બંધ થાય છે. સાતા વેદનીયનો બંધ થાય છે ત્યાં બારમા ગુણસ્થાનમાં. તો બારમા ગુણસ્થાનમાં તો વિતરાગ છે ને, ખાલી સાતા વેદનીયનો બંધ થાય છે. તો પછી પૂર્ણ સુખ કહો છે ને, અનંત કેમ નથી કહેતા? કે વાત સાંભળો કે બારણમાં ગુણસ્થાનની અંદર એ વિતરાગ છે, છદમસ્ત વિતરાગ કહ્યા. વિતરાગની આગળ કયો શબ્દ વાપર્યો છે? છદમસ્ત શબ્દ વાપર્યો. કે બારમા ગુણસ્થાનમાં ભલે વિતરાગ છે પણ હજુ જ્ઞાનાવરણ દર્શનાવરણ ને અંતરાયનો ઉદય છે. ફરીથી, દસમા ગુણસ્થાનમાં તો પર્યાયની અંદર પેલો વિકારી ભાવ હતો અને છ કર્મનો બંધ થતો હતો. બારમામાં એના કરતા થોડો પોઝિટિવ થયો છે, વિકારી ભાવ નથી, પણ હજુ એટલી થોડી વીકનેસ એ છે કે પેલા ત્રણ કર્મનો શું છે, આ બાજુ ઉદય છે, ત્રણ કર્મનો ઉદય છે, અને આ બાજુ જીવની પર્યાયમાં જોવામાં આવે તો હજુ કેવળ જ્ઞાન પ્રગટ થયું નથી અને આ ત્રણ કર્મનો ઉદય છે ત્યાં આગાડી. એટલે બારમા ગુણસ્થાનમાં પૂર્ણ સુખ હોવા છતાં, પૂર્ણ સુખ જો ચારિત્રની અપેક્ષા તો ક્લિયર થઈ ગયા અક્ષયભાઈ, ચારિત્રની અપેક્ષા એટલે, પણ એ પૂર્ણ સુખની જગ્યાએ જ્યારે તેરમામાં આવ્યા ને ત્યારે એ સુખનું નામ અનંત સુખ પડ્યું. અનંત સુખ પડ્યું કેમ? કેમ કે બારમા ગુણસ્થાનમાં આત્માનું જે જોવાનું હતું એ ક્ષય સંભાવે જોવાનું હતું. બારમા ગુણસ્થાનમાં આત્માનું જે જોવાનું હતું એ ક્ષયોપશમ ભાવ રૂપે જોવાનું હતું, જેને જ્ઞપ્તિ પરિવર્તન રૂપ ભાવ કર્મ કહેવાય છે. પેલું જે હતું દસમા ગુણસ્થાનમાં જે હતું ને, એ મોહ રાગ દ્વેષ આદિ વિકારી ભાવવાળું ભાવ કર્મ, જેમાં દર્શન મોહ અને ચારિત્ર મોહ નિમિત્ત કારણ હોય છે. જ્યારે બારમા ગુણસ્થાનમાં જે જ્ઞપ્તિ પરિવર્તન રૂપ ભાવ કર્મ જે છે ને, એ જ્ઞાનાવરણ દર્શનાને અંતરાયનો ઉદય નિમિત્ત કારણ છે ત્યાં આગાડી. અને એ જે છે તો એના કારણે તકલીફ એવી છે, તકલીફ એટલી છે, જેમ ક્ષયોપશમ સમ્યક, થોડુંક ભાવ સમજવો મારું, ક્ષયોપશમ સમ્યક્ત્વ છે ને, ક્ષયોપશમ સમ્યક્ત્વ તો સમ્યક્ત્વ જ છે ને, પણ એ કહે છે કે પેલી દર્શન મોહિની સમ્યક પ્રકૃતિ જે છે ને, એનો જે ઉદય છે ને, એ સમ્યક્ત્વનો ભલે ઘાત ના કરે, સમ્યક્ત્વનો ઘાત નહીં થાય, પણ એમાં સમ્યક્ત્વની અંદર ચલમલ અઘાડ થોડો દોષ ઉત્પન્ન કરે છે, દોષ ઉત્પન્ન કરે છે. હમણાં જ અમારે સ્વાધ્યાયમાં ચાલી ત્યાં વાત ગુણસ્થાનનો અધિકાર ચાલે છે, નાટક સમયસારના આધારે બનારસીદાસજી બહુ સરસ ઉપમા આપી છે. થોડું એક લાઈન કહીને આગળ વધુ છું કે ક્યારેક આપણે વિષય ચલાવીશું ત્રણ પ્રકારના સમ્યક્ત્વનું, મોક્ષમાં પ્રકાશકમાં પાછળ છે. બનારસીદાસજી બહુ સરસ વાત કરી છે કે ક્ષયોપશમ સંકિત જે છે ને, એક મિનિટ કહીને આગળ વધુ છું, એમાં અનંતાનુબંધીની ચાર એ સર્વઘાતી છે, અનંતાનુબંધીની ચાર, અને દર્શન મુનિની ત્રણ પ્રકૃતિમાંથી બે, એ ચાર અને બે નો છે એ ત્યાં ગાડી ઉપશમ છે, ક્ષયોપશમ છે, ક્ષયોપશમ અને સમ્યક પ્રકૃતિનો ઉદય છે. એટલે પંડિતજી સાહેબે લખ્યું બનારસીદાસજી, છ પ્રકૃતિ વાઘણ જેવી છે અને એક પ્રકૃતિ કૂતરા જેવી છે. હવે સિમ્પલ સમજો, આપણે આમ ક્યાંક બહાર આંટો મારવા માટે ગયા, થોડાક જંગલ સાઈડમાં આગળ નીકળી ગયા, જંગલમાં થોડાક આગળ નીકળી ગયા અને વાઘણ મળે તો શું થાય અને કૂતરું મળે તો શું થાય, સમજાય છે કે નહીં? હા, વાઘણ જો મળે ને, વાઘણ જો મળશે તો તમને ખાઈ જશે અને કૂતરું મળશે તો ખાશે નહીં, ખાલી એક બચકું ભરશે, સમજાય છે? બેમાં મને એમ થયું કે ધન્ય છે બનારસી દાદી સાહેબ, અમે ઉપર તમને પણ મળવા માટે આવીશું ચોક્કસથી, સમજાય છે કે નહીં? સમયસર નાટક સાંભળવા માટે. હા, કેવું સરસ લખ્યું છે એમ. આ અનંતાનુબંધીની ચાર અને આ જે મિથ્યાત્વ સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ ત્રણ, એ ચાર અને બે છ, છ જે છે ને એ તો વાઘણ જેવી છે, એ છ માંથી આ બાજુ એક પણ ઉદયમાં હોય તો આ બાજુ સમ્યક તો નહીં જોવામાં આવે, સમજાય છે? કાં તો પહેલું ગુણસ્થાન, કાં તો બીજું, કાં તો ત્રીજું ગુણસ્થાન જોવામાં આવશે, સમજાય છે કે નહીં? વાઘણ જેવી કહી છે, વાઘણ ખાઈ જાય એમ સમ્યક તો ખાઈ જાય છે. આ કર્મ કઈ કરતું નથી, બરાબર? મારો ભાવ સમજવો આપણે, એ તો બિલકુલ ક્લિયર છે. હવે જયારે પેલી સમ્યક પ્રકૃતિ કેવી છે કે રસ્તામાં જતા અને કૂતરા એક કૂતરું કરડ્યું ને વાંધો નહીં, 14 ઇન્જેક્શન કે લેવું પડે એટલું જ, બાકી મરી નહીં જાય, એમ સમ્યક પ્રકૃતિ જે ઉદયમાં આવે છે ને એ સમ્યક દર્શનનો ઘાત નહીં કરે, પણ સમ્યકત્વમાં નાનકડો દોષ ઉત્પન્ન કરે છે જેને ચલ મલ અને અગાઢ દોષ, જે પંડિતજી સાહેબે લખ્યું કેવળ જ્ઞાન ગમે એવા દોષ છે, સૂક્ષ્મ દોષ છે, એનાથી બહુ મોટો કોઈ ફરક પડતો નથી. અને જે આપણે હમણાં ભણીએ છીએ ને કે અમને જે આ જે ઝાડ ઉપરથી ફળ છૂટું પડીને પડવા આવે, હવે કહે છે તો આ ક્ષયોપશમ સમ્યક્તા, આ પંચમ કાળમાં ઉપશમમાંથી ક્ષયોપશમ થયું, જેમ કુંદકુંદ આચાર્ય અમૃતચંદ્ર આચાર્ય સંતો થયા ને, ઉપશમમાંથી ક્ષયોપશમ કર્યું, ક્ષાયિક તો અત્યારે થતું નથી પણ અમે ક્ષયોપશમમાંથી ક્ષાયિક લઈ લઈશું, આ ભાવ છે આખો, બરાબર. તો વાત થોડી વચ્ચે એટલા માટે મેં કરી કે જે એ થાય છે ને સમ્યક પ્રકૃતિ ઉદયમાં આવી, પણ એ પણ એનો કંઈક રોલ બતાવે છે કે સમ્યક તો મેં દૂષણ ઉત્પન્ન કર્યું, એમ 12મા ગુણસ્થાનમાં વિતરાગ થઈ ગયો, પૂર્ણ સુખી કહ્યા, પણ આ જુગે જ્ઞાનાવરણ દર્શનાને અંતરાયનો ઉદય છે ને, તો ઉદય છે તો એનો કંઈક રોલ જોવામાં આવે છે, અને એનો રોલ એ છે કે આ પૂર્ણ સુખ છે એને અનંત સુખની સંજ્ઞા નથી મળતી, અનંત સુખી નથી કહેવાતા. અને 13મા ગુણસ્થાનમાં આવે ને તો ક્ષયોપશમ જ્ઞાનની જગ્યાએ કેવળ જ્ઞાન પ્રગટ થયું ને, તો કેવળ જ્ઞાન પ્રગટ થયું તો સર્વોત્કૃષ્ટ ભાવે આત્માનું દેખવું જાણવું થયું. 172 ગાથા તમે વાંચજો ઘરે જઈને. પહેલા જગન્ય ભાવે આત્માનું દેખવું જાણવું હતું, અને હવે જે વાત તે ક્ષયોપશમ ક્ષાયિક ભાવે સર્વોત્કૃષ્ટ ભાવે આત્માનું દેખવું જાણવું જ્યાં થયું ને, તો કે છે સુખનું નામ શું પડી ગયું, અનંત સુખ નામ પડ્યું, અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વિર્ય નામ પડી ગયું. એક તમને આધાર આપું છું ને પછી બીજું એક તમને વાત બતાવું જરાક કોટેશન, એટલે તમને ખ્યાલ આવશે, સાંભળજો જરાક. ગોમઠ સાર નો આધાર છે, વાંચ્યું સાંભળજો. ભાવ કર્મ દો પ્રકાર કે હૈ, મોહ રાગ દ્વેષ આદિ વિકારી ભાવરૂપ ભાવ કર્મ એક, અને બીજા નંબરમાં છે જ્ઞપ્તિ પરિવર્તન રૂપ ભાવ કર્મ. થઈ ગયા બેન? બીજું જ્ઞપ્તિ પરિવર્તન રૂપ ભાવ કર્મ. મોહનીય કર્મ કા ઉદય મોહ રાગ દ્વેષ આદિ વિકારી ભાવરૂપ ભાવ કર્મ મેં નિમિત્ત હોતા હૈ, બરાબર છે. અને બીજું જ્ઞાનાવરણ આદિ શેષ તીન ઘાતી કર્મો કા ઉદય, જે આપણે હમણાં ભણી રહ્યા છે, જ્ઞાનાવરણ આદિ શેષ તીન ઘાતી કર્મો કા ઉદય જ્ઞપ્તિ પરિવર્તન રૂપ ભાવ કર્મ મેં નિમિત્ત હોતા હૈ. આગળ વાંચ્યું છે જુઓ, इस प्रकार अहीं लखी छे आगळ, जब तक इन तीनों कर्मों का अभाव नहीं होता है तब तक जीव अनंत सुखी नहीं हो पाता है, चारों घाती कर्मों के अभाव में ही अनंत सुखमय दशा प्रकट होती है. इस प्रकार ये तीनों भी सुख के घात में निमित्त होने से इन्हें घाती कर्म में गिना गया है. ભાવ કર્મ કે લીએ, એનો આધાર માટે જો પ્રવચન સારની ગાથા 233 તમારું હોમવર્ક છે, આ બરાબર છે ને, હું ગમે ત્યારે પૂછીશ, બરાબર. આ હોમવર્ક તમને પ્રવચન સારની ગાથા નંબર છે 233, ગુરુદેવસિંહના પ્રવચન પણ વાંચજો તમે, આ બરાબર છે કે ને, પ્રવચન સાર ગાથા 233. અને બીજા નંબરમાં છે 85 કાયની ગાથા નંબર 163, આ બે વાંચજો તમે, કેમ કે આપણા પાસે એટલો બધો સમય નથી. 85 કાયની ગાથા 163 અને બીજા નંબરમાં પ્રવચન સારની ગાથા 233, એની અંદર આ જ્ઞપ્તિ પરિવર્તન રૂપ જે ભાવ કર્મ છે ને, અને એ સિવાય એક ગાથા છે 42-43 ગાથા પ્રવચન સારની વાંચશો ને, ત્યાં પણ તમને મળશે એક દર્શન મોહના સાથે રિલેટેડ ક્રિયા, દર્શન મોહ સાથે રિલેટેડ વિકૃત ભાવ, એક ચારિત્ર મોહ સાથે રિલેટેડ વિકૃત ભાવ, અને એક જે છે જ્ઞાનાવરણ દર્શનાવરણના ઉદયથી થવા વાળવા આજે અધૂરું જે જ્ઞાન છે ને ક્ષયોપશમ જ્ઞાન, એ ત્રણેયનો ત્યાં આગળ તમને ભાવ ત્યાં પણ જોવા મળશે. એ પ્રમાણે એક આ વાત છે. હવે એક જરાક બીજી વાત સાંભળજો, હા, ગોમઠસારની કહું તમને ગાથા. આપણે આદરણીય બ્રહ્મચારી કલ્પનાબેન છે ને, કલ્પનાબેન એમની ટીકાની અંદર, અને આ ગાથા તમને કહું, એક જ મિનિટ. હું નવ અને દસ અને એની ટીકા આપણે, એની વિવેચિકા જે છે ને, એ આપણે આદરણીય બ્રહ્મચારી કલ્પનાબેન, અને પેજ નંબર તમને કહું, પેજ નંબર છે 34, બરાબર. હવે એક બીજી સરસ વાત સાંભળજો જરાક. સાધક દશામાં સાંભળજો, સાધક દશામાં જ્ઞાનના ઉપયોગમાં બે પ્રકાર છે. હવે બહુ ગંભીર વાત છે, ઉપયોગમાં બે પ્રકાર છે. આ ઘણા ટાઈમ પહેલા આત્મધર્મની ફાઇલમાં આવેલો છે આ કોટેશન. લગભગ હું સમજ કદાચ કોઈકે સાંભળ્યું હોય, વાત સાંભળી હશે અહીંયા તો, પણ બહુ સમજવા જેવી વાત છે. અને તમારો પ્રશ્ન હતો ને, આપણે તમે લેવા આવ્યો રસ્તામાં આપણે થોડી વાત કરી, એનો ખુલાસો છે. ભવ્યભાઈનો પણ ફોન આવ્યો તો, મેસેજ આવ્યો તો, મેં કીધું આપણે પ્રવચનમાં લઈ લઈશું આ વાત, એટલે બધું સમૂહમાં થઈ જાય ને આપણી ચર્ચા. જુઓ, સાધક દશામાં જ્ઞાનના ઉપયોગ બે પ્રકારના છે. એક છે જ્ઞાનધારા અને બીજી છે કર્મધારા. હવે આ જે જ્ઞાનધારા અને કર્મધારા ભણવી છે ને આપણે, એ પેલા ચારિત્રમાં જે જ્ઞાનધારા અને કર્મધારા નથી ભણવાની આપણે અત્યારે. ચારિત્રના ઉપયોગ વાળું છે ને, ચારિત્રનો ઉપયોગ, શુભ ઉપયોગ ને અશુભ ઉપયોગ ને શુદ્ધ ઉપયોગ, એની બે ધારાની વાત નથી ભણતા આપણે હમણાં. અત્યારે આપણે જે બે ધારા ભણીએ છીએ, આપણો પેલો જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ બંધનું કારણ આપણે એને ભણી રહ્યા છીએ અક્ષયભાઈ. એટલે આ જે જ્ઞાનનો ઉપયોગ છે, જ્ઞાનનો ઉપયોગ, એની બે ધારા ભણીએ છે. એટલે તમે પેલું ચારિત્રને અત્યારે મિક્સ નહીં કરતા, ચારિત્રની વાત આપણે અત્યારે નથી કરતા. અત્યારે આપણે જ્ઞાનના ઉપયોગની વાત કરીએ છીએ. એને ઉપયોગમાં બે ધારા, બરાબર. લબ્ધ ઉપયોગો ભાવિંદ્રિય, પણ લબ્ધમાં પડેલું છે એની વાત નહીં. આપણો જે ઉપયોગ છે એની અંદર બે ફાટા છે એની વાત છે ભાઈ. ઉપયોગમાં બે ફાટા પડે છે, અને આ બે ફાટા ઉપયોગમાં કોને પડે? સાધકને. મિથ્યા દ્રષ્ટિને બે ફાટા નથી પડતા ઉપયોગમાં, અને કેવડી ભગવાનને ઉપયોગમાં બે ફાટા નથી પડતા. સાધકને ઉપયોગમાં બે ફાટા પડે છે, અને એને આપણે સમજીશું ને તો આપણો જે ટોપિક છે એ ક્લિયર થઈ જશે. અને માથે ગુરુદેવશ્રી આવી ગયા ને, એટલે આપણે એકદમ આપણી હિંમત ઓર વધી જશે ને, આપણને લોજિકથી પણ ખ્યાલ આવે અને આવી સરસ મજાનો ન્યાય મળી જાય. અને ગોમઠ સારનો આધાર છે, અને પ્રવચન સારનો આધાર, પંચાસ્તિકાયનો આધાર, હા, અને અંદરમાં છેલ્લે તો પોતાના બળવાન વસ્તુનું શું આવવું જોઈએ? જોરથી બોલો, બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ. આ એને એનું અંદરમાં બળવાન વસ્તુ તરફ જવા એના માટે તો આ બધા કાલે કહ્યું ને, આગમ કે અક્ષર પડે હે જાકે શ્રવણ મેં, હિરદે ભંડાર મેં સમાની વાનિયા રખી. આ બધું અંદર જાય છે, સમજાય છે ને? આ બધું અંદર જાય છે, અને એક સમય એવો આવશે કે તારા રસ્તા ખજાના ખુલી જશે, સમજાય છે કે ને? આ બધું એડે નથી જતું ભાઈ, ખ્યાલ આવે છે કે નહીં? આ બધું જ આ અંદરમાં સંસ્કાર બધા ભેગા થઈને એક સાથે એવો અંદરમાં એટમ બોમ્બ ફોડશે ને, મિથ્યાત્વને ઉભી પૂછડીએ ભાગવું પડશે. કોઈ એમ કે સાંભળવાથી શું થાય? અરે એ પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યા છે મુમુક્ષુજીઓ, તને શું ખબર પડે? સમજાય છે કે નહીં? જેમ પેલા વિશ્વ યુદ્ધ હોય તો દેશ પોતે બધું તૈયારી કરે કે ના કરે? ને ટાઈમ આવે વખતે એમ કહેશે કે હવે કાળ લબ્ધિને આપણે મુખ્ય નથી કરવું, પણ અંદરમાં એવી જાતિને એક પ્રકારને પ્રિપેર્ડ કરી રહ્યો છે આ, અને એવું આવશે એ વખત ફડાક દઈને પોતાનું કામ કરીને ઉભો થઈ જશે. જો સાંભળજો, જ્ઞાનના ઉપયોગમાં જો સ્પષ્ટ લખ્યું છે, જ્ઞાન સાધક દશામાં જ્ઞાનના ઉપયોગમાં બે પ્રકાર છે, ચોખ્ખું છે. જ્ઞાનના ઉપયોગમાં બે પ્રકાર, જ્ઞાનધારા અને બીજી છે કર્મધારા. જ્ઞાનધારા એટલે શું? કે સ્વ તરફનો ઉપયોગ. અને કર્મધારા એટલે શું? કે પર તરફનો ઉપયોગ, બરાબર. હવે કહેશે સાતમા ગુણસ્થાને, સાતમા ગુણસ્થાને પ્રધાનપણે તો, એટલે મુખ્યપણે તો સ્વ તરફનો ઉપયોગ જ્ઞાનધારા હોય છે. સાતમા ગુણસ્થાનમાં આપણે નથી કે સાતમા ગુણસ્થાનમાં શુદ્ધોપયોગ હોય, તો શુદ્ધોપયોગ હોય ચારિત્રની મુખ્યતાથી શુદ્ધોપયોગ. છઠ્ઠા ગુણસ્થાનમાં આવે તો શુભોપયોગ, સાતમામાં આવે તો શુદ્ધોપયોગ. પણ જ્ઞાન ગુણની તરફથી જોવામાં આવે ને, તો આ એક અંદરમાં વાત સાંભળજો જરા, કે સાતમા ગુણસ્થાને પ્રધાનપણે તો સ્વ તરફનો ઉપયોગ જ્ઞાનધારા હોય છે, છતાં ગૌણપણે કર્મધારા પણ વર્તે છે. ગૌણપણે કર્મધારા પણ વર્તે છે, સમજો જરા કેવી રીતે, સાંભળજો. અને લગભગ હું તમને મળે તે પેજ નંબર એ પણ બતાવીશ, 12મી ગાથા કે 11મી ગાથાના ગુરુદેવના સમયસાર સિદ્ધિના પ્રવચનમાં છે લગભગ, ક્યાંક એ અબુદ્ધિપૂર્વકનો રાગ જે ચાલે છે ને, અબુદ્ધિપૂર્વકનો રાગ સાતમામાં આઠમામાં અવ્યક્તપણે જ્ઞાન એને જાણે છે, અવ્યક્તપણે જ્ઞાન એને જાણે છે, અને અવ્યક્તપણે જ્ઞાન જાણે છે ને એટલું દુઃખનું વેદન છે એને પણ જાણે છે, માટે તો અંદરમાં વિજ્ઞાન ગંધના લીનતાનો પુરુષાર્થ કરે છે, અંદરમાં લીનતાનો પુરુષાર્થ. ઊંઘણી વાર એના માટે દ્રષ્ટાંત આપું છું, પેલા શિયાળામાં પેલી કેરી આવતી હતી ને આપણે ગામડામાં, પેલું ગોરીને ખાવાની, આમ અંદરથી રસ નીકળતો જાય ને, આપણે ખાતા હતા ને રસ કેરી, રસવાળી કેરી, તો આપણે આમ રસ કેરી ખાતા ખાતા જઈએ ને તોય પણ આપણે અંદરમાં એક ખ્યાલ છે કે હજુ રસ છે, હજુ રસ છે, તો આમ 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 કરીને રસ કાઢતા જઈએ, અંદર દેખાય નહીં આમ ખોલી ખોલી ને, પણ આમ આમ પ્રેસ કરતા જઈએ, દબાવતા જઈએ અને અંદરમાંથી રસ નીકળતો જાય, ખ્યાલ આવતો જાય હજુ બાકી છે, હજુ બાકી, હજુ બાકી છે. એમ સાતમા ગુણસ્થાનમાં આઠમા ગુણસ્થાનમાં એક જ્ઞાની અંદરમાં જાય છે ને, હા અંદરમાં વિજ્ઞાન ઘન થતો જાય છે, તો એને હજુ ખ્યાલ છે કે હજુ અંદરમાંથી રસ કાઢવાનો બાકી છે, હજુ અંદરમાંથી રસ કાઢવા, હજુ રસ કાઢવાનો બાકી, એટલું હજુ દુઃખનું પણ વેદન છે એ પણ અવ્યક્તપણે જ્ઞાનમાં જણાય છે ત્યાં આગાડી. ખ્યાલ આવે છે કે નહીં? એનું નામ અહીંયા કેવું છે સાંભળજો, ઉપયોગની અંદર બે ભાગ, કે સાતમા ગુણસ્થાને પ્રધાનપણે તો સ્વ તરફનો ઉપયોગ જ્ઞાન ધારા હોય છે, છતાં ગૌણપણે કર્મધારા પણ વર્તે છે, કેમ કે કેવળ જ્ઞાન નથી એટલે હજી સંપૂર્ણપણે સ્વ તરફનો ઉપયોગ નથી. જો ઉપયોગ સંપૂર્ણપણે સ્વમાં ઠરી જાય તો કેવળ જ્ઞાન હોય, પણ સાતમા ગુણસ્થ, પરંતુ સાતમામાં કેવળ જ્ઞાન નથી એટલે અધુરાશ છે, અને અધુરાશ છે ત્યાં કર્મધારા સૂક્ષ્મપણે છે, ત્યાં કર્મધારા સૂક્ષ્મપણે છે. એક વાત કહું તમને, નિયમસારની અંદર કેટલા અધિકાર છે? નિયમસારમાં કેટલા અધિકાર છે? નિયમસારમાં કુલ 12 અધિકાર છે, 12 અધિકાર. અને 12 અધિકારમાં 12મા અધિકારનું નામ છે શુદ્ધોપયોગ અધિકાર. શું અધિકાર છે 12મા અધિકારનું નામ? શુદ્ધોપયોગ અધિકાર. અને એ શુદ્ધોપયોગ અધિકાર આ ચારિત્ર ગુણના શુદ્ધોપયોગ માટેની વાત નથી ત્યાં, કેમ કે તો આગળના અધિકારોમાં છે શુદ્ધોપયોગની વાત, તો કેમ કે એ તો આખું ચારિત્રનો જ છે નિયમસાર ગ્રંથ. તો 12મા અધિકારમાં જે શુદ્ધ ઉપયોગ શબ્દ આવ્યો છે ને ભાઈ, એ ઉપયોગ શબ્દ આવ્યો છે જ્ઞાન દર્શન માટે છે મુખ્ય રૂપથી, સમજાય છે ને, જ્ઞાન દર્શનમાં. અને શુદ્ધ શબ્દ એટલા માટે આવ્યો કે 12મા ગુણસ્થાન સુધી અશુદ્ધ ઉપયોગ છે જ્ઞાન દર્શનનો. વાંચજો તમે નિયમસાની શરૂઆતની જ ગાથાઓ, સમજાય છે કે નહીં? અને 12મા અધિકારમાં આવ્યા શુદ્ધોપયોગ અધિકાર, ત્યાં કેવળ જ્ઞાન અને કેવળ દર્શન અરહંત ભગવાનને આગળ કર્યા છે. અરહંત ભગવાન પછી સિદ્ધ ભગવાનની ગાથાઓ સાહેબ છેલ્લા અધિકારની અંદર. તો શુદ્ધ ઉપયોગનો અર્થ કર્યો, શુદ્ધ ઉપયોગ એટલે ગુરુદેશના પ્રવચનો વાંચજો, બધું બધું ખોલીને તમને બતાવું નહીં, સમજાય છે? બધું વાંચેલું જ કહીએ છીએ, આપણી પાસે તો ક્યાં એવું કઈ છે નહીં, આ તો ગુરુદેવશ્રીની પાસે એવી શ્રુતની લબ્ધિ હતી કે આ બધું ખોલી ખોલીને બતાવ્યું છે. શુદ્ધ ઉપયોગ, ઉપયોગ શુદ્ધ કે 12મા ગુણસ્થાનમાં નહીં, 13મામાં આવ્યા ને કેવળ જ્ઞાન પ્રગટ થયું ત્યારે ઉપયોગની શુદ્ધતા. અને આ કહે છે હજુ 12મા ગુણસ્થાનમાં પણ, સાતમાથી 12મા ગણ, આ સાતમાં થોડી મુખ્ય રૂપથી વાત કરીને કે આમ શુદ્ધોપયોગ કહેવાય, પણ હજુ ખરેખર ઉપયોગમાં મિશ્રપણું છે, એટલે ખરેખર શુદ્ધ ઉપયોગ તો 13મામાં કહેવાય. આ અશુદ્ધ ઉપયોગ કહેવાય, ક્ષયોપશમ ભાવ છે ને, ક્ષયોપશમ ભાવ, ક્ષાયિક ભાવ નથી, એ શૈલી પ્રયોગ કર્યો છે અહીંયા. અને કવિવર સંતલાલજીનું વિધાન તો બધાને ખ્યાલ છે ને, સંતલાલ સિદ્ધ ચક્ર વિધાન, સિદ્ધ ચક્ર વિધાન, સિદ્ધ ચક્ર વિધાનના સિદ્ધ ભગવાનના બધા ગુણો ગાયા છે. અને સિદ્ધ ભગવાનના ગુણો ગાય છે ત્યાં એક એક છંદમાં આવે છે કે સિદ્ધ ભગવાન જે છે ને એને જ્ઞાનના અર્થમાં જ લખ્યું, સિદ્ધ ભગવાનને જ્ઞાનનો ઉપયોગ છે, શુદ્ધ ઉપયોગ થઈ ગયો છે, જ્ઞાનનો અને દર્શનનો શુદ્ધ ઉપયોગ થયો છે. અહીંયા આ શૈલીથી આપણે વાત કરી રહ્યા છે અત્યારે, બરાબર? એટલે ચારિત્રને અત્યારે અંદર લાવવાનું હમણાં નથી, બરાબર? એટલે આ બધા જવાબ મળશે આપણને આના. જુઓ પ્રશ્ન કર્યો છે, સાંભળજો હવે બહુ સરસ. એક સ્વ તરફનો ઉપયોગ અને બીજો પર તરફનો ઉપયોગ, એમ બે ઉપયોગ એક સાથે હોઈ શકે? આ એક પ્રશ્ન સ્વાભાવિક છે, બે તરફનો ઉપયોગ સાથે હોઈ શકે? જવાબ સાંભળો, હા એ હું તમને જોઈને કહું, મારે આમાં જો અંદર મળી જાય ને, મેં એક ફોટો પાડેલો હશે ને, કદાચ મારી ઘરે એક વખત અંક હશે ને તો એ પણ હું કરીશ, હું જઈ લઈશ. બરાબર, જો પ્રશ્ન છે, એક તરફ એક સ્વ તરફનો ઉપયોગ અને બીજો પર તરફનો ઉપયોગ, એમ બે ઉપયોગ એક સાથે હોઈ શકે? પ્રશ્ન પણ આશંકા જે છે ને, આશંકા હોઈ શકે? સમાધાન, ઉપયોગ એક સમય એક જ છે. જો ઉપયોગ તો એક સમયે, કેમ કે આપણે મને છદ્મસનો ઉપયોગ એક સમયમાં એક જ જગ્યાએ, ઉપયોગ તો સાંભળજો, ઉપયોગ એક સમયે એક જ છે, પરંતુ તે ઉપયોગ મિશ્ર રૂપ છે. બોલો જો બધા સાથે, એ ઉપયોગ કેવો છે? ઉપયોગ મિશ્ર રૂપ છે. આ ઉપયોગ મિશ્ર રૂપ છે. અહીંયા એની વાત છે. પેલું સંવર નિજરા ટોડરમલજી સાહેબે લખ્યું છે ને ત્યાં આગળ સાતમા અધિકાર, એ ચારિત્રના અર્થમાં ઉપયોગ મિશ્ર રૂપની વાત છે. આ જે વાત છે એ જ્ઞાનનો ઉપયોગ છે, એ મિશ્ર રૂપ છે. સાંભળો, ઉપયોગ એક સમય એક જ છે, પરંતુ તે ઉપયોગ મિશ્ર રૂપ છે. એટલે સ્વ તરફનો ઉપયોગ હજી પૂર્ણ નથી, તેથી અમુક પર તરફનો પણ છે, પરંતુ સાતમા વગેરે ગુણસ્થાનમાં મુખ્યપણે સ્વ તરફનો જ ઉપયોગ છે. પર તરફનો ઉપયોગ તદ્દન ગૌણપણે છે. તેથી સ્વ તરફના ઉપયોગની મુખ્યતાથી ત્યાં સ્વ તરફનો જ ઉપયોગ કહેવાય. એક સામાન્ય પ્રચલિત શૈલીમાં આ પ્રમાણે કહેવામાં આવે તો કોઈ આવું કહે તો એમાં કઈ એનો કોઈ અપરાધ છે એવું નહીં સમજવાનું. આ બધી મૂળ બધી અપેક્ષાઓ સમજે તો કોઈ જગ્યાએ વાંધો નહીં આવે આમાં. બરાબર, જો તેથી સ્વ તરફના ઉપયોગની મુખ્યતાથી ત્યાં સ્વ તરફનો જ ઉપયોગ કહેવાશે. ખરી રીતે સાધક દશામાં મિશ્રરૂપ ઉપયોગ હોય છે. ખરી રીતે તો આવું હોય છે, મિશ્રરૂપ ઉપયોગ કાં તો કેવડી ભગવાનને ન હોય અથવા તો અજ્ઞાનીને ના હોય. બરાબર છે ને? હા, મિશ્રરૂપ ઉપયોગ કાં તો કેવડી કેવડી ભગવાન તો કેવળ જ્ઞાન છે, અને અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને આત્માને જોયો જ નથી, એને સમ્યક જ્ઞાન જ પ્રગટ થયું નથી, અંદરમાં જોવાવાળું એક દશા જ પ્રગટ થઈ નથી, એટલે એને ના હોય. કેવડી ભગવાનને સંપૂર્ણ સ્વ તરફનો ઉપયોગ હોય અને અજ્ઞાનીને એકલો પર તરફનો ઉપયોગ હોય, પણ સાધકને તો મિશ્રરૂપ ઉપયોગ હોય છે. હવે વાત સાંભળો બારમા ગુણસ્થાનની, થોડીક આપણે જે ચાલે છે ને એ જરાક. અગિયારમા અને બારમા ગુણસ્થાનમાં ઉપયોગમાં જો કે કશાયનો વિકલ્પ નથી. આવી ગયું ને? હા, કેમ કે કશાયનો વિકલ્પ તો કયા ગુણસ્થાન સુધી છે? દસમા સુધી. બારમા ગુણસ્થાનમાં કશાયનો વિકલ્પ નથી. બરાબર છે, જો કે કશાયનો વિકલ્પ નથી, છતાં ત્યાં ભાવ મનનો સદભાવ છે. આ શું છે? ભાવમને ભાવમનનો સદભાવ, એ શું છે? ભાવમન, વોટ ઇઝ ભાવમન? કે જો આ અંદરમાં હૃદયના સ્થાનમાં એક દ્રવ્ય મન હોય છે. ઘણા અહીંયા સમજે છે દ્રવ્ય મન, આ જે બતાવે છે ને ભગવાનને, એ દ્રવ્ય મન નથી. સમજાય છે કે નહીં? આ જે બતાવે છે તો સ્ત્રી વત્સ એક એવું ચિહ્ન કહેવામાં આવે છે, બસ સ્ત્રી વત્સ, એને એક જાતિનું શુભ લક્ષણ કહેવામાં આવે છે. બાકી હૃદયના સ્થાનમાં આઠ પાકડીના ખીલેલા કમળના આકાર વાળું જે મન હોય છે તો અંદરના સ્થાનમાં હોય. આપણે હમણાં એની ચર્ચા નથી કરવી, બહુ સૂક્ષ્મ હોય છે, એને દ્રવ્ય મન કહેવાય. જેમ આ આંખ કાન નાક જીભ દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય. પૌદગલ પૂદગલની રચના છે. બરાબર, જડ પૂદગલની રચના છે. એવી રીતે આ હૃદયના સ્થાનમાં એક સૂક્ષ્મ દ્રવ્ય મનની રચના છે, દ્રવ્ય મન. હવે આ જે જ્ઞાનનો વ્યાપાર, જ્ઞાનનો વ્યાપાર આ આંખ કાન નાક વડે જ્ઞાનનો વ્યાપાર થાય ને એનું અવલંબન લઈને, તો એને ભાવ ઇન્દ્રિય કહેવાય. શું કહેવાય એને? ભાવ ઇન્દ્રિય. આને આ જે દેખાય છે બધા એને દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય. શું કહેવાય એને? દ્રવ્ય. અને એનું એનું અવલંબન લઈને જે જ્ઞાનનો વ્યાપાર થાય એને ભાવ ઇન્દ્રિય કહેવાય. ભાવ ઇન્દ્રિય, ક્ષયોપશમ જ્ઞાન, ક્ષયોપશમ જ્ઞાન કે જે દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન લેશે. સરળ થઈ ગયું ને? ક્ષયોપશમ જ્ઞાન જે જ્ઞાનની પર્યાય, જે દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન લેશે તો એ જ્ઞાનની પર્યાયને ભાવ ઇન્દ્રિય કહેવાય. એવી રીતે એવી એક દ્રવ્ય મન છે, દ્રવ્ય મન, અને એનું અવલંબન લઈને જે જ્ઞાનમાં વિચારો ચાલે છે, તત્વ વિચાર કરે છે, ભૂતકાળનું યાદ આવે, ભવિષ્યનું આ પ્રમાણે વિચારો કરે ને બધા, તો એ જે કહે છે કે એ જે મનમાં વિચારો ચાલે છે, તો દ્રવ્ય મનનું જ્યાં અવલંબન આવ્યું તો એક ક્ષયોપશમ જે જ્ઞાન છે એને ભાવમન કહેવાય, એને ભાવમન, જેમ પેલી ભાવ ઇન્દ્રિય કહી છે તો જ્ઞાનનો જ વ્યાપાર, પણ જ્ઞાનનો વ્યાપાર જે છે એ કોનું અવલંબન લેશે? આ બહારમાં દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન લે તો એને ભાવ ઇન્દ્રિય કહેવાય, અને દ્રવ્ય મનનું અવલંબન લે તો એને શું કહેવામાં આવશે? ભાવમન કહેવામાં આવે. એટલે બીજી રીતે શબ્દોમાં કહીએ ને તો ભાવ મન છે એ એક રીતે ક્ષયોપશમ દશા છે. ભાવ મને શું છે? ક્ષયોપશમ દશા છે, જ્ઞાનનું ક્ષયોપશમ રૂપ દશા છે. હવે જરા સમજો, તેરમા ગુણસ્થાનમાં ભગવાનને દ્રવ્ય મન હોય કે ભાવમન? તેરમા ગુણસ્થાનમાં ભગવાને, અરંત ભગવાને તેરમા ગુણસ્થાનમાં દ્રવ્ય મન હોય કે ભાવમન? હા, દ્રવ્ય મન હોય, ભાવમન ના હોય. જો સિમ્પલ, તેરમા ગુણસ્થાનમાં અરંત ભગવાને સિમંદર ભગવાન મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજે છે ને, વિસ્તીર્થંકર ભગવાન બિરાજે છે તેરમા ગુણસ્થાનમાં, તેમને આ દ્રવ્ય ઇન્દ્રિયો હોય કે ના હોય? આ દ્રવ્ય ઇન્દ્રિયો હોય ને, તો દ્રવ્ય ઇન્દ્રિયો હોય એટલે દ્રવ્ય મન પણ હોય. દ્રવ્ય ઇન્દ્રિય ને દ્રવ્ય મન હોય, પણ દ્રવ્ય ઇન્દ્રિય અને દ્રવ્ય મનનું અવલંબન લઈને એમને જ્ઞાનનો વ્યાપાર કરવો પડે છે ના, સમજે? એટલે એમને ભાવ ઇન્દ્રિય હોય, તેરમા ગુણસ્થાનમાં ભગવાનને ભાવ ઇન્દ્રિય હોય ના, તો ભાવ મન હોય ના, ભાવ ઇન્દ્રિય અને ભાવ મન ના હોય, સમજે? દ્રવ્ય ઇન્દ્રિય અને દ્રવ્ય મન હોય, કયામાં? તેરમામાં દ્રવ્ય ઇન્દ્રિય ને દ્રવ્ય મન હોય, ભાવ ભાવ ઇન્દ્રિય ને ભાવ મન ના હોય. અને સિદ્ધ ભગવાનને, સિદ્ધ ભગવાનને દ્રવ્ય ઇન્દ્રિય ને દ્રવ્ય મનય ના હોય, કેમ કે સિદ્ધ ભગવાન તો અશરીરી થઈ ગયા, શરીર નીકળી ગયું ને, એટલે દ્રવ્ય ઇન્દ્રિય પણ નીકળી ગઈ, ત્યાં આગળ દ્રવ્ય મન પણ નીકળી ગયું, બરાબર? હવે વાત ચાલે છે બારમા ગુણસ્થાનની, આપણે સમજો, બારમા ગુણસ્થાનમાં દ્રવ્ય ઇન્દ્રિયો પણ છે, દ્રવ્ય મન પણ છે, પણ ત્યાં ઇન્દ્રિયો દ્વારા જ્ઞાનનો વ્યાપાર બંધ થઈ ગયો છે, બરાબર છે કે નહીં? પણ મન દ્વારા હજુ જ્ઞાનનો વ્યાપાર ચાલુ છે, મનનું અવલંબન છે હજુ, એટલી વીકનેસ છે. ભાવ મન કહ્યું ને, ભાવ મન કહ્યું એનો અર્થ જ એ છે કે જ્ઞાનની પર્યાય દ્રવ્ય મનનું અવલંબન ઉભું છે, નિમિત્ત છે જ્ઞાનમાં, બરાબર છે કે નહીં? હવે સાંભળો જરાક, અગિયારમાં ને બારમાં ગુણસ્થાનમાં ઉપયોગમાં જો કે કષાયનો વિકલ્પ નથી, છતાં ત્યાં ભાવ મનનો સદભાવ છે, તે પૂરતો દ્રવ્ય મનની સાથે સંબંધ છે. ભાવ મન છે એટલો દ્રવ્ય મનની સાથે સંબંધ છે. બારમા ગુણસ્થાને પણ કષાયનો અભાવ હોવા છતાં ક્ષયોપશમ જ્ઞાન વર્તે છે, અને ક્ષયોપશમ જ્ઞાનમાં મનનું નિમિત્ત અબુદ્ધિપૂર્વક છે. એ જીવને ભલે ખ્યાલમાં ન આવે, કેવલી ભગવાનના જ્ઞાનમાં જણાય, પણ ત્યાં મનનું હજુ દ્રવ્ય મનનું અવલંબન એટલું ઊભું છે ત્યાં આગાડી. કેજો, મનનું નિમિત્ત અબુદ્ધિપૂર્વક છે, તેથી ત્યાં પણ, એટલે બારમા ગુણસ્થાનમાં પણ જે ઉપયોગ છે ત્યાં પણ મિશ્ર રૂપે જોવામાં આવે છે. એ પ્રમાણે આ એક થોડી સારી વાત હતી, આપણા ચાલતા ટોપિકમાં યોગાનયોગ આ બધી વસ્તુ આવી ગઈ, એટલે બે વાત આપણે કરી, એક મિનિટમાં કરીને પછી આપણે આવીએ છીએ ત્રીજો જે મારી ચર્ચા કરવી છે. પહેલો પોઈન્ટ આપણે એ ચર્ચા કરી કે બારમા ગુણસ્થાનમાં ક્ષયોપશમ જ્ઞાન છે ને, અને ચારિત્રની અપેક્ષા વિતરાગ થઈ ગયા તો પૂર્ણ સુખી તો કહ્યા, પણ અનંતનું લેબલ નથી વાગતું હજુ. અનંતનું લેબલ એટલા માટે નથી વાગતું કે જ્ઞાન ક્ષયોપશમ રૂપ છે, હજુ કેવળ જ્ઞાન પ્રગટ થયું નથી. બીજી રીતે કહેતું, હજુ જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાયનો ઉદય ચાલે છે, સમજાય છે કે નહીં? હજુ એક છલાંગ મારવાની બાકી છે, હજુ આ શુદ્ધોપયોગવાળી દશા છે, શુદ્ધોપયોગના ફળવાળી દશા નથી આ. હા, ચારિત્ર ક્ષાયિક છે, સમજે? સમ્યક દર્શન ક્ષાયિક, ચારિત્ર ક્ષાયિક, પણ જ્ઞાન દર્શન અને વીર્ય ક્ષાયિક નથી. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય પ્રગટ નથી થયા, ચારિત્ર ક્ષાયિક છે, કેમ કે ચારિત્ર મૌનીનો ક્ષય થયો. સમજાય છે ને? જો ખાલી એક મિનિટમાં તમને કહું એ પણ, સમ્યક દર્શન છે ને, શ્રદ્ધા ગુણનો ક્ષાયિક ભાવ ચોથામાં થઈ શકે, નો પ્રોબ્લેમ. શ્રદ્ધા ગુણનો ક્ષાયિક ભાવ, દર્શન મોહનો ક્ષય ચોથામાં થઈ શકે છે. શ્રેણીક રાજા, સમજાય છે કે નહીં? હા, તો ચોથા ગુણસ્થાનની અંદર શ્રદ્ધાનો તો ક્ષય થઈ જાય, વાંધો નહીં આવે. શ્રદ્ધા ગુણે દર્શન મોહનો ક્ષય, દર્શન મોહનો ક્ષય, તો ચોથા ગુણસ્થાનમાં ક્ષાયિક સમ્યક દર્શન થાય, વાંધો ના આવે. ક્ષાયિક સમ્યક દર્શન, ક્ષાયિક ચારિત્રની વાત કરીએ તો બારમા ગુણસ્થાને આવશે. ત્યાં ચારિત્રનો જે છે ને, ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય જે છે એ કહેશે બારમા ગુણસ્થાનમાં. બરાબર છે ને? હવે જ્ઞાનની વાત કરીએ, જ્ઞાનનો ક્ષાયિક ભાવ, તો જ્ઞાનનો ક્ષાયિક ભાવ તેરમામાં થશે. જ્ઞાનનો ક્ષાયિક ભાવ તેરમામાં, કેવળ જ્ઞાન ત્યારે પ્રગટ થાય છે. બરાબર છે કે નહીં? એટલે ખાસ આપણે તમારે જ્ઞાન ગોષ્ઠી વગેરે ભણવું, દ્રવ્ય ગુણ પર્યાય, દ્રવ્ય પછી આત્મામાં અનંત ગુણો, અને ગુણોની કઈ કઈ પર્યાય હોય, કઈ સ્વભાવ, કઈ વિભાવ, બસ આપણે રોજ કહીએ છે. હવે બાકીનો શેષ ટાઈમ મળ્યો છે, આમાં બિલકુલ કહેવાય ને, નથી કહેતા આંખો બંધ કરીને આમાં કૂદી પડો, બસ. સમજાય છે કે નહીં? તો રિઝલ્ટ મળે, મળે ને મળે. જેમ કહ્યું ને, છોકરો ટ્વેલ્થમાં આવે તો કેવું બધું આખી દુનિયાને ભૂલી જાય, ને એમાં કેવો અંદરમાં, નથી કે પેલો ફતેહ કરીને પડો એમ નથી કે પેલો આવે છે ને કઈ, હા એમ કરી કે છે કે અંદરમાં એક વખતે બસ બસ, હા અમારે તો આ સિવાય બીજું કઈ ના જોઈએ એમ. તો બધા અને એમ એમ એક વાત યાદ આવે છે, જુઓ ગુરુદેવના પ્રવચનમાં આવે છે, એક વખતે તમારા અહીંયા મહારાષ્ટ્રના કહેવાય ને પેલા શું નામ, પેશવા, પેશવા કે કહેવાય ને, હા, તો એક વખતે એક કોણ કહેવાય ને, આપણે થયા શંકરાચાર્ય, તમે કદાચ સાંભળ્યું હશે, શંકરાચાર્ય લૌકિકમાં થયા ને, તો પેશવા એટલે તો મોટો રાજા કહેવાય ને, તો એ બાજીરાવ પેશવા કે એનું નામ કઈ, હા, તો એ જે પેશવા જે કહેવાય ને, તો એક વખતે શંકરાચાર્યના પગ ધોવાનું ધોતા હશે ને, તો બાજીરાવ પેશવાને એવું લાગ્યું કે હું આટલો મોટો રાજા કહેવાઉં ને, અને આ શંકરાચાર્યના પગ ધોવું છું ને, તો શંકરાચાર્ય કેટલા ખુશ થતા હશે કે આટલો મોટો રાજા મારા પગ ધોવે છે. ત્યારે શંકરાચાર્ય એમ કહ્યું કે પેશવા સાંભળો જરા, કે તમે અમારા પગ ધોવો છો ને, અને તમે એમ સમજો અમે ખુશ થઈએ છે, પણ કે ના, આ બધા જે વિદ્વાનો છે ને, અને અમારી શંકાઓના જે સમાધાન થાય છે ને, એમાં અમને જે ખુશી થાય છે, એમાં એવી તમે અમારા પગ ધોવો છો એવી અમને ખુશી નથી થતી. સમજાય છે કે ના? ગુરુદેવના પ્રવચનમાં આવે છે આ વિદ્વાનો, એ તો લૌકિકની વાત છે, ગુરુદેવ આ વાત કરે છે, આ અમને અંદરમાં જે શંકાઓ થાય છે, આ જે શંકાઓ થાય છે ને, શંકાઓની સમાધાન આ બધા જે વિદ્વાનો દ્વારા થાય છે ને, અમને એમાં જે આનંદ આવે છે, મજા આવે છે, એવી મજા હે પેશવા તમે પગ ધોવો છો ને, એવી મજા અમને એમાં નથી આવતી. એમ ગુરુદેવને એવું કહેવું છે કે જેમ જેમ આ બધો વિરોધ થાય છે, બધા પ્રશ્નો આવે છે, અને જેમ જેમ વાતોનું સ્પષ્ટીકરણ થાય છે, એક એક વાતના ખુલાસા, એમાં જે મજા આવે છે ને, એ એક એક વાસ્તુ જ કહેવાય ને, અંદરમાં સ્વભાવનો, અંદરમાં શું મહિમા છે, કેટલી એનું ઊંડપ છે, આ જ્ઞાની પુરુષોના કેવા ઉપકાર છે, વિતરાગી સંતો, દેવ શાસ્ત્ર ગુરુ, એના પ્રત્યેનો મહિમા એક અલગ અલગ પ્રકારના એની કહેવાય ને ઇન્ટેન્સિટી વધતી જાય છે. ભાઈ આ આસ્તિક્ય ગુણ કહ્યું ને સમ્યક દર્શનમાં, પ્રસન્ન સંવેગ અનુકંપાને આસ્તિક્ય આવું છે ભાઈ, જુઓ. તો એ થઈ ગયું ને, તો એ પ્રમાણે અક્રમ છે બધા, બરાબર. અને ક્ષયોપશમ જ્ઞાનમાં મનનું નિમિત્ત અબુદ્ધિપૂર્વક છે, તેથી ત્યાં પણ મિશ્રરૂપ ઉપયોગ છે. હવે ત્રીજી વાત, બરાબર, આપણી પાસે છે 4 મિનિટ, હજુ સાંભળજો. ત્રીજી વાત જે છે એ મૂળ ગ્રંથ સમયસારમાં અમૃતચંદ્રાચાર્ય દેવે અને પંડિતજી જયચંદજી સાહેબે જે બુદ્ધિપૂર્વક ને અબુદ્ધિપૂર્વકનો અર્થ કર્યો છે, બાકી રહેશે આપણે કાલે થોડી ચર્ચા કરીશ, પણ તમને થોડો ખ્યાલ આવી જાય. જે પંડિતજી સાહેબે ને અમૃતચંદ્ર આચાર્યે બુદ્ધિપૂર્વક ને અબુદ્ધિપૂર્વકનો અર્થ કર્યો છે ને, એ જે મિથ્યાત્વ સહિતના રાગદ્વેષ હોય બુદ્ધિપૂર્વકના, અને સમ્યક દર્શન પછી જે રાગદ્વેષ થાય અબુદ્ધિપૂર્વકના. હવે કેવી રીતે સમજો જરાક. કુંદુકુંદ આચાર્ય દેવ સમયસાર લખવાનો જે ગાથાઓ લખતા હતા ને, તો ગાથાઓ લખતા હતા તો ગાથાઓ લખવાનો ભાવ બુદ્ધિપૂર્વકનો કે અબુદ્ધિપૂર્વકનો? ગાથાઓ લખવાનો ભાવ બુદ્ધિપૂર્વકનો કે અબુદ્ધિપૂર્વકનો? સમીરભાઈ શું કેવું થાય છે આપનો? હા, સમજે? અબુદ્ધિપૂર્વકનો. સમજે, ભરતજી બાહુબલી સાથે યુદ્ધ ચાલતું હતું ને ભરત, અને આમ સામ સામે યુદ્ધ ચાલે અને એ બધો રાગ થાય બુદ્ધિપૂર્વકનો કે અબુદ્ધિપૂર્વકનો? અબુદ્ધિપૂર્વકનો. 96,000 રાણીઓને ભોગવે એ રાગ અબુદ્ધિપૂર્વકનો, અબુદ્ધિપૂર્વકનો, બુદ્ધિપૂર્વકનો નહીં, અબુદ્ધિ સમ્યક દ્રષ્ટિનો, સમ્યક દ્રષ્ટિનો રાગ અબુદ્ધિપૂર્વકનો. કુંદકુંદ આચાર્યદેવને સમયસર લખવાનો ભાવ આવે અબુદ્ધિપૂર્વકનો રાગ, અબુદ્ધિપૂર્વકનો રાગ. અત્યારે હું જે અર્થ કરી રહ્યો છું ને એ આત્મખ્યાતિ ટીકા અને જયચંદજી સાહેબનો અર્થ કરી રહ્યો છું. હમણાં સાંભળજો જરાક, સમ્યક દ્રષ્ટિ ભોગમાં હોય, યુદ્ધમાં હોય, હમણાં જે બધી વાત હોય ને, ચક્રવર્તી 6 ખંડને જીતવા માટે જાય, એક આર્યખંડ, 5 મલેચખંડ, બધી 32,000 આર્યખંડની કન્યાઓ, 32,000 મલેચખંડની કન્યાઓ, 32,000 વિજયાર્થની કન્યાઓ, એક એકની સાથે બધા લગ્ન કરતા હોય ને, એ બધો રાગ આવે બુદ્ધિપૂર્વકનો કે અબુદ્ધિપૂર્વકનો? અબુદ્ધિપૂર્વકનો રાગ. અબુદ્ધિપૂર્વકનો અર્થ મતલબ છે કે મિથ્યાત્વ વગરનો રાગ. એ રાગનો એમને રાગ નથી, ગમતું નથી, કાળા નાગ સમાન જાણે છે. સમજાય છે કે નહીં? અંદરમાં અનિચ્છા એ ભોગવે છે, ગમતું નથી. હજુ કરીશું આપણે બધાની ચર્ચા, પણ જેમ જેમ થોડું જેટલો ટાઈમ મળશે, જ્યાં જેટલું મળશે એ પ્રમાણે. તો એક આ છે કે અંદરમાં ગમવું નહીં, અરુચિપૂર્વક ભોગવવું, અરુચિપૂર્વક. જેમ થોડુંક દ્રષ્ટાંત તો ઘણા છે, કોરોનાના કાળમાં આ બધાને રેમડેસિવિર લેવા પડતા હતા, એ અનિચ્છાપૂર્વક કે ઈચ્છાપૂર્વક? ખબર છે કે રેમડેસિવિર લઈએ ને તો કિડની ને કે બધા હાર્ટ એટેક ને બધી જે બધી જે કઈ તકલીફ અને સાઈડ ઇફેક્ટ બહુ જ હોય, તો બોલો સામેથી બધા રેમડેસિવિર, રેમડેસિવિર અનિચ્છાએ કે ઈચ્છાપૂર્વક? અનિચ્છાએ ને, કઈ લેવાનું થોડું ગમે છે, પણ કમજોરી છે, નબળાઈ છે, કમજોરી નબળાઈ છે માટે રેમડેસિવિર લેવા પડે. સમજે, એમ સમ્યક દ્રષ્ટિ જીવ છે એ અંદરમાં સ્વરૂપમાં ઠરી નથી શકતા, લીન નથી રહી શકતા, પોતે નબળાઈ છે, નબળાઈ છે માટે આ બહારમાં દેખાય છે ને બધા રેમડેસિવિર ઇન્જેક્શનો છે. એ તો સમજાય છે કે નહીં? હજારો રાણીઓને ભોગવવું, યુદ્ધમાં જવું, 6 ખંડમાં ને આ તે, એ તો બધા રેમડેસિવિર જેવા જાણે છે. સૌધર્મ ઇન્દ્ર જે છે 32 લાખ વિમાનના સ્વામી, 32 લાખ વિમાન એટલે કોઈ વિમાન નથી હોતા, વિમાન એટલે એ દેવોના રહેવાના જે સ્થાન હોય એને વિમાન કહેવાય. જેમ આપણે ઘર કહેવાય ને, એમ 32 લાખ વિમાનનો સ્વામી સૌધર્મ ઇન્દ્ર, એટલે 32 લાખ વિમાન એમના રહેવાના જે અલગ અલગ સ્થાન એને વિમાન કહેવાય. અને નંદીશ્વર દ્વીપમાં જે દેવો આવે ને જ્યારે પોતાના સાધનો ઉપર એ લઈને જાય એને પણ વિમાન કહેવાય, રહેવાના સ્થાનને પણ વિમાન કહેવાય, અને જ્યારે એ પોતાના એને વાહન નામના દેવ કહેવાય, વાહન નામ, અને દેવોને જ પણ આજ્ઞા કરે છે કે અલગ અલગ પ્રકારના પેલા અભિયોગ્ય નામના દેવ હોય છે એમને કહી દે, ચલો હાથી બનો, ઘોડા બની જાઓ, કેમકે ત્યાં આવા પ્રકારના થોડા આવતું હોતું નથી ત્યાં આગળ, એ દેવોને જ એવા કામ કરવા પડે છે કે ચલો બની જાઓ, અને બીજા દેવો જાય છે ત્યાં આગળ એના પર સવારી કરીને. તો એ સાધનનો ઉપયોગ કરે છે એને પણ વિમાન કહેવાય, અને એમના રહેવાના સ્થાનને પણ શું કહેવાય? તો 32 લાખ વિમાન કહેવાય, એટલે આવા જે આપણા વિમાન ઉડે છે એવા 32 લાખ ને એના રહેવાના સ્થાનને વિમાન કહેવાય. અને એક એક વિમાનમાં કેટલા વિમાનો અસંખ્ય દેવો હોય છે, કેટલાકમાં સંખ્યા અને કરોડો અપ્સરાઓ હોય છે, પણ એ બધું જાણે છે કે આ બધું જે ભોગવવું પડે છે રેમડેસિવિર છે. સમજાય, અમને આમાં ગમતું નથી. એટલે તો સૌધર્મ ઇન્દ્ર પોતાનો વૈભવ છોડીને ભગવાનના સમય શરણમાં આવે છે ને, ગલુડિયાની જેમ નરમ થઈને ભગવાનની વાણી સાંભળે, ત્યાં કંઈક ઓછું લાગતું હશે માટે જ ને, અહીંયા કંઈક વધારે લાગતું હશે ને, એટલા માટે તો ત્યાં વૈભવ છોડીને આવે છે ને, કેમકે આત્માના વૈભવની આગળ પૂજ્ય બેનશ્રીના શબ્દોમાં ચૈતન્યની આગળ બધું પાણી ભરે છે. તે ચૈતન્યને જોયો નથી, ચૈતન્યનો ચમત્કાર કેવો છે તને ખબર નથી, એટલે તને બહારના 5 ઇન્દ્રના વિષયોમાં સુખના તું વલખા મારે છે, એટલે તું વલખા મારે છે. અને એ આનંદને ભોગવે, એ ચમત્કારને તું જોવે ને, તો સામેથી ગમે તેવા પ્રકારના ભોગ મળે ને, તો એ તું કહે છે અમારા ભોગવ્યા વગર નિરજ, આ તો એઠવાળ છે, આ તો એઠવાળ છે. સકલ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન. એક જ મિનિટમાં પૂરું કરી દઈએ હવે, સાંભળજો. અને બીજો જે કયો, એક આ બુદ્ધિપૂર્વકના રાગની વાત કરીએ, બુદ્ધિપૂર્વક ને અબુદ્ધિપૂર્વક, અને રાજમલજી સાહેબે જે બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વકનો અર્થ કર્યો છે, એ જે આપણે નોર્મલ જે સમય બુદ્ધિપૂર્વક એટલે આપણા જ્ઞાનમાં પકડાય, અને અબુદ્ધિપૂર્વક એટલે આપણા જ્ઞાનમાં ન પકડાય. તો રાજમલજી સાહેબે જે બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વકનો અર્થ કર્યો, આપણા જ્ઞાનમાં પકડાય અને ન પકડાય એ કર્યો. અને મૂળમાં જે બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વકનો અર્થ જે છે, એ મિથ્યા દ્રષ્ટિનો રાગ છે બુદ્ધિપૂર્વકનો, અને સમ્યક દ્રષ્ટિનો ગમે તેવા પ્રકારનો રાગ હોય તો પણ અબુદ્ધિપૂર્વકનો. એટલે આ બધું તમારું હોમવર્ક છે આ અષ્ટાનિકાના દિવસોનું. કોઈને પણ હું પૂછીશ, તમે વાંચ્યું કે ના વાંચ્યું, શું વધારે જાણવા મળ્યું, વાંધો નહીં ને પૂછ્યું તો, નહીં પૂછ્યું ચિંતા નહીં કરતા. કરતા, બરાબર.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, 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 સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ.
શ્રી મધુભાઈ કસ્તુરચંદ દોશીના સ્મરણાર્થે આજે અષાઢ સુદ બારસના દિવસે એમની વાર્ષિક તિથિ છે, એમના નિમિત્તે તેમના પરિવાર તરફથી 81,000 રૂપિયા મંદિરને દાન તરીકે મળ્યા છે, તેમનો ખૂબ ખૂબ આભાર. બોલો ઋષભાદી મહાવીર પર્યંત 2400 જિનેન્દ્ર ભગવાનનો જય હો. બોલો સિમંદરાદી અજીત વીર્ય પર્યંત 20 વિહરમાન જિનેન્દ્ર ભગવાનનો જય હો. બોલો અળગ જ્ઞાન બળના ધારે શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો જય હો. દ્વાદશાંગી જીનવાણી માતના પ્રતિક સમાન સમય સારાધી સમસ્ત જીનવાણી માતનો જય હો. હાલતા ચાલતા સિદ્ધ સમાન કુનકુંદાચાર્ય અમૃતચંદ્રાચાર્ય આદિ સમસ્ત આચાર્ય ઉપાધ્યાય સાધુગુરુ ભગવાનનો જય હો. આપણા અનંત અનંત ઉપકારી શ્રી કહાનગુરુ દેવનો જય હો. પ્રશમમૂર્તિ ભગવતી માતનો જય હો. સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો જય હો. અષ્ટાનિકા મહાપર્વનો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય. હે જિનવાણી ભારતી તોહિ જપો દિન રૈન, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચૈન. જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દેતો હું. બોલો જિનવાણી માતનો જય.